એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની છણાવટ કરવા જઈ રહ્યા છીએ જે વાંચીને કદાચ દુનિયાને જોવાનો આપણો દૃષ્ટિકોણ બદલાઈ શકે. પુસ્તક છે સ્ટીવન પિંકરનું એનલાઇટનમેન્ટ નાઉ.
નમસ્કાર. અને હા, આ પુસ્તક અત્યારના સમય માટે ખરેખર ખૂબ જ મહત્વનું છે. આપણે રોજબરોજ સમાચારોમાં જોઈએ છીએ ને બધી નકારાત્મકતા અને સમસ્યાઓ, એનાથી ઘણીવાર એવું લાગે કે બધું ખરાબ જ થઈ રહ્યું છે.
બરાબર, એમ જ લાગે.
પણ આ પુસ્તક આ ધારણાને પડકારે છે, અને એ પણ નક્કર આંકડાઓ અને તથ્યો સાથે. એવું નથી કે ખાલી અભિપ્રાય હોય.
બરાબર. એટલે કે જેમને લાગે છે કે પહેલાનો જમાનો સારો હતો અથવા આજકાલ બધું બગડી રહ્યું છે, એમના માટે આ પુસ્તક એકદમ અલગ જ ચિત્ર રજૂ કરે છે. પિંકર આને પ્રોગ્રેસોફોબિયા કહે છે, એટલે કે પ્રગતિનો ડર. ચાલો આ પુસ્તકની થોડી ઊંડાણમાં વાત કરીએ અને જોઈએ કે આ દાવામાં કેટલું તથ્ય છે. તો શરૂઆત કરીએ લેખકથી. સ્ટીવન પિંકર કોણ છે આ વ્યક્તિ, અને શા માટે એમની વાતમાં વજન છે?
જો, સ્ટીવન પિંકર અત્યારે હાર્વર્ડ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર છે. પણ એ માત્ર એકેડેમિક નથી, એ ખૂબ જાણીતા જ્ઞાનાત્મક મનોવૈજ્ઞાનિક, ભાષાશાસ્ત્રી અને જેને કહેવાય ને પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ, એમાંના એક છે. એમનું કામ મુખ્યત્વે ભાષા, મન અને માનવ સ્વભાવની આસપાસ રહ્યું છે.
મેં સાંભળ્યું છે કે એમના પહેલાના પુસ્તકો પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા, ખાસ કરીને હિંસા વિશેનું એક પુસ્તક હતું.
હા, બિલકુલ. એમનું પુસ્તક ધ બેટર એન્જલ્સ ઓફ અવર નેચર એ ખૂબ પ્રખ્યાત થયું હતું. એમાં એમણે આંકડાઓ સાથે સાબિત કર્યું હતું કે લાંબા ગાળે દુનિયામાં હિંસા ઘટી રહી છે, જે ઘણા લોકોને માન્યામાં નહોતું આવતું. એનલાઇટનમેન્ટ નાઉ એ જ વિચારને આગળ વધારે છે, પણ એનો વ્યાપ ઘણો મોટો છે ઘણા બધા ક્ષેત્રોમાં. પિંકરની ખાસ વાત એ છે કે તેઓ મનોવૈજ્ઞાનિક છે, એટલે એ સમજે છે કે આપણું મગજ ખરાબ સમાચાર પર કેમ વધુ ધ્યાન આપે છે, આપણે જેને નેગેટિવિટી બાયસ કહીએ છીએ.
અચ્છા.
એટલે તેઓ ખાલી આંકડા નથી આપતા, પણ એ પણ સમજાવે છે કે આટલી પ્રગતિ થઈ હોવા છતાં આપણને ઘણીવાર કેમ એવું નથી લાગતું.
રસપ્રદ. એટલે આ કેમવાળો ભાગ પણ મહત્વનો છે. ચાલો તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. એ શું કહેવા માંગે છે?
પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે એ ખૂબ સ્પષ્ટ અને હું કહીશ કે શક્તિશાળી છે. એમનું કહેવું છે કે છેલ્લા લગભગ 250 વર્ષમાં માનવજાતિએ જીવનના લગભગ દરેક પાસામાં જબરદસ્ત પ્રગતિ કરી છે, અભૂતપૂર્વ. અને આ પ્રગતિ કોઈ આકસ્મિક ઘટના નથી કે કોઈ ચમત્કાર નથી, પણ આ સીધે સીધું પરિણામ છે 18મી સદીના જ્ઞાનોદય એટલે કે એનલાઇટનમેન્ટના વિચારોનો.
જ્ઞાનોદય, એનો સરળ અર્થ શું થાય? ઘણા લોકો માટે કદાચ નવો શબ્દ હોય.
હા, જ્ઞાનનો ઉદય એટલે કે એવો સમય જ્યારે વિચારકોએ કહ્યું કે ભાઈ, દુનિયાને સમજવા અને એને વધુ સારી બનાવવા માટે ધર્મ કે જૂની પરંપરાઓ કરતાં તર્ક એટલે કે રીઝન, વિજ્ઞાન એટલે કે સાયન્સ અને માનવતાવાદ એટલે કે હ્યુમનિઝમ, આ ત્રણ વસ્તુઓ વધુ ઉપયોગી છે.
માનવતાવાદ એટલે?
માનવતાવાદ એટલે માણસ કેન્દ્રમાં, એની ભલાઈ, એની સુખાકારી, એ મુખ્ય ધ્યેય. પિંકર કહે છે કે આ ત્રણ વિચારો, તર્ક, વિજ્ઞાન, માનવતાવાદ ને અપનાવીને જ આપણે આટલો બધો સુધારો લાવી શક્યા છીએ. જીવન, આરોગ્ય, સમૃદ્ધિ, શાંતિ, જ્ઞાન, ખુશી, લગભગ બધે જ.
પણ ઘણા કહેશે કે આજે પણ દુનિયામાં કેટલી બધી સમસ્યાઓ છે. ગરીબી છે, યુદ્ધ ચાલે છે, પર્યાવરણની ચિંતા છે. શું પિંકર આ બધું નકારે છે? એમનું શું કહેવું છે આ બાબતે?
ના ના, બિલકુલ નહીં. અને આ બહુ મહત્વનો મુદ્દો છે. પિંકર સમસ્યાઓને સ્વીકારે છે. એ એમ નથી કહેતા કે બધું પરફેક્ટ છે, પણ એમનું કહેવું છે કે સમસ્યાઓ હોવાનો અર્થ એ નથી કે પ્રગતિ થઈ જ નથી. આપણે બંને વસ્તુ જોવી જોઈએ.
બરાબર.
અને સૌથી મહત્વની વાત, તે ચેતવણી આપે છે કે જો આપણે થયેલી પ્રગતિને નહીં સ્વીકારીએ, એને ઓછી આંકીશું, અને જે વિચારોને કારણે આ પ્રગતિ થઈ છે, તર્ક, વિજ્ઞાન, માનવતાવાદ, એને જ છોડી દઈશું, તો ભવિષ્યની પ્રગતિ જોખમમાં મુકાઈ શકે છે. એટલે આ પુસ્તક એક રીતે આશાનો સંદેશ છે, પણ સાથે સાથે એક ચેતવણી પણ છે એમ કહી શકાય.
સમજાઈ ગયું. પુસ્તકનો મોટો હિસ્સો આ પ્રગતિના પુરાવા રજૂ કરે છે, ખરું ને? આંકડા અને ગ્રાફ્સ દ્વારા. તો ચાલો એમાં થોડા ઊંડા ઉતરીએ. કયા ક્ષેત્રોમાં આપણને સૌથી વધુ સુધારો જોવા મળે છે એમના મતે?
હા, પુસ્તકનો બીજો ભાગ ખરેખર ડેટાથી ભરપૂર છે, અને એ શરૂઆત કરે છે સૌથી મૂળભૂત બાબતથી, જીવન અને આરોગ્ય. તમે કલ્પના કરો, આજથી ફક્ત 200-250 વર્ષ પહેલાં દુનિયામાં સરેરાશ માણસ કેટલું જીવતો હશે?
અંદાજે ખબર નહીં, 40-45?
ના, એનાથી પણ ઓછું, લગભગ 30 વર્ષ.
ફક્ત 30 વર્ષ?
હા, અને આજે વૈશ્વિક સરેરાશ આયુષ્ય 70 વર્ષથી પણ વધુ છે. આપણા ભારતમાં જુઓ ને, આઝાદી સમયે સરેરાશ આયુષ્ય માંડ 32 વર્ષ હતું, આજે લગભગ 70 છે.
આ તો ખરેખર જબરદસ્ત ફેરફાર કહેવાય. આનું મુખ્ય કારણ શું માને છે પિંકર?
મુખ્યત્વે વિજ્ઞાન અને જાહેર આરોગ્ય. રસીકરણ, એન્ટીબાયોટિક્સ, સ્વચ્છ પાણીની ઉપલબ્ધિ, વધુ સારું પોષણ, આ બધાને કારણે બાળ મૃત્યુદર, જે પહેલાં ખૂબ ઊંચો હતો, એમાં નાટ્યાત્મક ઘટાડો થયો છે. શીતળા જેવી ભયાનક બીમારીઓ તો દુનિયામાંથી નાબૂદ જ થઈ ગઈ છે. જે રોગો પહેલાં જીવલેણ ગણાતા, જેમ કે ટીબી કે મેલેરિયા, એની સામે આજે આપણી પાસે ઘણી સારી સારવાર છે. એટલે મૂળભૂત રીતે આપણે ફક્ત લાંબુ નથી જીવી રહ્યા, પણ વધુ સ્વસ્થ જીવન જીવી રહ્યા છીએ.
જીવન ટકાવવાની બીજી મૂળભૂત જરૂરિયાત છે ભોજન. ભૂખમરો એ તો હંમેશા માનવ ઇતિહાસનો એક દુઃખદ ભાગ રહ્યો છે. એમાં શું ફેર પડ્યો છે?
એમાં પણ ઘણો મોટો ફેર પડ્યો છે પિંકર. ખાસ કરીને ગ્રીન રિવોલ્યુશન, એટલે કે હરિત ક્રાંતિનો ઉલ્લેખ કરે છે. નોર્મન બોરલોગ જેવા વૈજ્ઞાનિકોના પ્રયાસોથી ખેતીમાં જે ટેકનોલોજી આવી, સુધારેલા બિયારણ આવ્યા, એનાથી અનાજનું ઉત્પાદન વસ્તી વૃદ્ધિ કરતાં પણ વધુ ઝડપથી વધ્યું.
એટલે ભૂખમરાથી થતા મૃત્યુ ઘટ્યા?
હા, ખૂબ મોટા પ્રમાણમાં ઘટ્યા. જે ભયાનક દુષ્કાળો પહેલાં વારંવાર લાખો લોકોનો ભોગ લેતા હતા, એવા દુષ્કાળ હવે બહુ ઓછા જોવા મળે છે. અલબત્ત, આજે પણ દુનિયાના અમુક ભાગોમાં કુપોષણ એક ગંભીર સમસ્યા છે, એ વાત સાચી. પણ જે વ્યાપક ભૂખમરો હતો, જે પહેલાં સામાન્ય ગણાતો, તે હવે અપવાદરૂપ બની ગયો છે.
સારું, હવે વાત કરીએ આર્થિક સ્થિતિની. ગરીબી તો આજે પણ આપણે જોઈએ છીએ, એક મોટી સમસ્યા છે.
ચોક્કસ છે, પણ અહીં પણ લાંબા ગાળાનું ચિત્ર જોવું જરૂરી છે. પિંકર બહુ મહત્વનો ડેટા આપે છે કે ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે દુનિયાની મોટાભાગની વસ્તી અત્યંત ગરીબીની રેખામાંથી બહાર આવી ગઈ છે.
અત્યંત ગરીબી એટલે?
એટલે વિશ્વ બેંકની વ્યાખ્યા મુજબ રોજના લગભગ $2 ખરીદ શક્તિ પ્રમાણેથી પણ ઓછી આવક પર જીવવું. 200 વર્ષ પહેલાં દુનિયાના લગભગ 90% લોકો આ સ્થિતિમાં હતા.
90%?
હા, અને આજે આ આંકડો 10%થી પણ નીચે આવી ગયો છે. આ માનવ ઇતિહાસની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક ગણી શકાય, અને આ મુખ્યત્વે બજારો, વ્યાપાર, ટેકનોલોજી અને આર્થિક વિકાસને કારણે શક્ય બન્યું છે.
પણ પેલી વાતનું શું કે અમીર વધુ અમીર થઈ રહ્યા છે અને ગરીબ વધુ ગરીબ? અસમાનતા તો વધી રહી છે ને?
જુઓ, આ એક જટિલ મુદ્દો છે, અને પિંકર એના પર ખુલ્લીને વાત કરે છે. તે સ્વીકારે છે કે હા, કેટલાક દેશોની અંદર, જેમ કે અમેરિકા હોય કે ભારત, ત્યાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ કદાચ વધી છે.
હા, એવું તો લાગે છે.
પરંતુ જો તમે આખી દુનિયાના બધા નાગરિકોને એક સાથે જુઓ, તો વૈશ્વિક સ્તરે અસમાનતા ઘટી રહી છે. કેમ? કારણ કે ચીન, ભારત, વિયેતનામ જેવા મોટા અને પહેલાં અત્યંત ગરીબ રહેલા દેશો ખૂબ ઝડપથી વિકાસ કરી રહ્યા છે, અને એના કરોડો લોકો ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે.
અચ્છા, એટલે દેશની અંદર ભલે વધી હોય, પણ દુનિયાના સ્તરે ઘટી રહી છે.
બરાબર. અને પિંકર એ પણ વલીલ કરે છે કે આપણે કોના પર વધુ ધ્યાન આપવું જોઈએ? સાપેક્ષ અસમાનતા પર, કે મારી પાસે પડોશી કરતાં ઓછું છે, કે પછી નિરપેક્ષ ગરીબી ઘટાડવા પર, કે જે સૌથી ગરીબ છે એનું જીવન સુધરી રહ્યું છે કે નહીં? એમના મતે બીજું વધુ મહત્વનું છે.
વિચારવા જેવો મુદ્દો છે. હવે એક મોટો પ્રશ્ન પર્યાવરણ. ક્લાઇમેટ ચેન્જની ચિંતા તો સતત વધતી જાય છે. શું પિંકર આ મુદ્દે પણ એટલા જ આશાવાદી છે?
પિંકર આબોહવા પરિવર્તનને ખૂબ ગંભીર સમસ્યા માને છે, એને હળવાશથી નથી લેતા. પણ તે એવા નિરાશાવાદનો વિરોધ કરે છે કે હવે કશું નહીં થઈ શકે, દુનિયાનો અંત આવી જશે. એ એન્વાયરમેન્ટલ કુઝનેટ્સ કર્વનો સિદ્ધાંત ટાંકે છે.
એ શું છે?
એ સિદ્ધાંત એમ કહે છે કે શરૂઆતમાં જ્યારે કોઈ દેશ વિકાસ કરે છે ત્યારે પ્રદૂષણ વધે છે, પણ જ્યારે એ દેશ એક ચોક્કસ સ્તરની સમૃદ્ધિએ પહોંચે છે ત્યારે લોકો અને સરકાર પર્યાવરણની ગુણવત્તા પર વધુ ધ્યાન આપવા લાગે છે અને ટેકનોલોજી અને નિયમો દ્વારા પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસો થાય છે. એટલે કર્વ પહેલા ઉપર જાય છે, પછી નીચે આવે છે.
દાખલા તરીકે
ઘણા વિકસિત દેશોમાં હવાની અને પાણીની ગુણવત્તા છેલ્લા કેટલાક દાયકાઓમાં સુધરી છે. એસિડ રેઇન જેવી સમસ્યા, ઓઝોન સ્તરનું ગાબડું, આ બધી સમસ્યાઓ આપણે આંતરરાષ્ટ્રીય સહકાર અને ટેકનોલોજીથી ઉકેલી છે. મોન્ટ્રીયલ પ્રોટોકોલ એનું ઉત્તમ ઉદાહરણ છે. પિંકર માને છે કે ક્લાઇમેટ ચેન્જનો ઉકેલ પણ ગરીબીમાં પાછા ફરવામાં નથી, પણ સ્વચ્છ ઉર્જા જેવી નવી ટેકનોલોજી વિકસાવવામાં અને વૈશ્વિક સહકારમાં છે.
અને શાંતિ અને સલામતી? આપણને તો સતત યુદ્ધ, આતંકવાદ, ગુનાખોરીના સમાચારો સાંભળવા મળે છે. એવું લાગે કે દુનિયા વધુને વધુ અસુરક્ષિત બની રહી છે.
ફરીથી અહીંયા પણ આપણી ધારણા અને આંકડા વચ્ચે તફાવત છે. પિંકરના અગાઉના પુસ્તક બેટર એન્જલ્સનો આ મુખ્ય વિષય હતો અને અહીં એ ફરી એ જ વાત કરે છે. બીજા વિશ્વયુદ્ધ પછી દેશો વચ્ચેના મોટા યુદ્ધોમાં થતા મૃત્યુનો દર નાટ્યાત્મક રીતે ઘટ્યો છે. મોટી સત્તાઓ વચ્ચે યુદ્ધ લગભગ બંધ થઈ ગયું છે.
પણ નાના યુદ્ધો અને ગૃહયુદ્ધો તો ચાલે જ છે ને?
હા, એ ચાલે છે અને એ દુઃખદ છે, પણ એકંદરે યુદ્ધથી થતા મૃત્યુની સંખ્યા ઐતિહાસિક રીતે ઘણી ઓછી છે. એ જ રીતે મોટાભાગના દેશોમાં લાંબા ગાળે હત્યાનો દર પણ ઘટ્યો છે. આપણે કાર્યસ્થળે વધુ સુરક્ષિત છીએ, કુદરતી આફતોથી મૃત્યુ ઓછા થાય છે, સારી આગાહી અને બચાવ પ્રણાલીઓને કારણે રસ્તા પર પણ પ્રતિ કિલોમીટર અકસ્માતનો દર ઘટ્યો છે.
આતંકવાદ વિશે શું કહે છે? એનો ભય તો ઘણો લાગે છે.
આતંકવાદ ભયાનક છે અને એનો મનોવૈજ્ઞાનિક પ્રભાવ ઘણો મોટો છે, પણ પિંકર આંકડા ટાંકીને કહે છે કે એનાથી મૃત્યુનું જોખમ આંકડાકીય રીતે અન્ય ઘણા કારણો જેમ કે સામાન્ય અકસ્માતો કે બીમારીઓ કરતાં ઘણું ઓછું છે. આપણને જે ભય લાગે છે તે વાસ્તવિક જોખમ કરતાં ઘણો વધારે હોય છે.
આ ઉપરાંત લોકશાહી, સમાન અધિકાર જેવા મુદ્દાઓ પણ છે.
હા, ટૂંકમાં કહીએ તો તાજેતરની ચિંતાઓ છતાં લાંબા ગાળે દુનિયામાં લોકશાહી ધરાવતા દેશોની સંખ્યા વધી છે. વંશીય લઘુમતીઓ, મહિલાઓ, LGBTQ+ સમુદાય જેવા જૂથો માટે કાનૂની અને સામાજિક સમાનતાનો વ્યાપ પણ વધ્યો છે. અલબત્ત સંઘર્ષ ચાલુ છે, પણ દિશા સકારાત્મક રહી છે.
એટલે જીવન લાંબુ, સ્વસ્થ, ઓછું ગરીબ, ઓછું હિંસક અને વધુ સુરક્ષિત બન્યું છે. પણ શું આપણે વધુ જ્ઞાની અને વધુ ખુશ પણ થયા છીએ? એ પણ તો મહત્વનું છે ને?
બિલકુલ, અને એ દિશામાં પણ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. જ્ઞાનની વાત કરીએ તો 1800ના દાયકામાં દુનિયામાં માંડ 12% લોકો વાંચી લખી શકતા હતા. આજે આંકડો 85%થી વધુ છે.
વાહ!
પાયાનું શિક્ષણ લગભગ વૈશ્વિક ધોરણ બની ગયું છે. ઇન્ટરનેટને કારણે માહિતી અને જ્ઞાન સુધી પહોંચવું કેટલું સરળ બન્યું છે એ તો આપણે સૌ અનુભવીએ જ છીએ.
અને જીવનની ગુણવત્તા અને ખુશી?
જીવનની ગુણવત્તામાં પણ સુધારો થયો છે. સરેરાશ કામના કલાકો ઘટ્યા છે, નવરાશનો સમય વધ્યો છે, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, મુસાફરી અને જીવન સરળ બનાવતી વસ્તુઓ જેમ કે વોશિંગ મશીન કે રેફ્રિજરેટર વધુ લોકો માટે સુલભ બની છે. અને ખુશી, આ માપવું અઘરું છે, પણ દુનિયાભરના સર્વેક્ષણો સતત એવું દર્શાવે છે કે સામાન્ય રીતે જે દેશો વધુ શ્રીમંત, સ્વસ્થ, સુરક્ષિત અને વધુ સ્વતંત્ર છે ત્યાંના લોકો પોતાને વધુ ખુશ ગણાવે છે. પૈસાથી સીધી ખુશી કદાચ ન ખરીદી શકાય, પણ ગરીબી, બીમારી અને અસુરક્ષામાંથી મુક્તિ ચોક્કસપણે દુઃખ ઘટાડે છે અને જીવન સંતોષ વધારે છે.
પુસ્તકનો અંતિમ ભાગ શેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે?
અંતિમ ભાગમાં પિંકર ફરી પાછા આપેલા મૂળભૂત સિદ્ધાંતો, તર્ક, વિજ્ઞાન અને માનવતાવાદ પર આવે છે અને આજના પડકારો સામે એમનો બચાવ કરે છે. તે સ્વીકારે છે કે માણસો સંપૂર્ણપણે તર્કસંગત નથી હોતા, આપણામાં પૂર્વગ્રહ હોય છે, પણ એનો ઉકેલ તર્કને છોડી દેવામાં નથી, પણ એવી સંસ્થાઓ જેમ કે વિજ્ઞાન, સારું પત્રકારત્વ, લોકશાહી પ્રક્રિયા બનાવવામાં અને મજબૂત કરવામાં છે, જે તથ્યો, પુરાવા અને વિવેચનાત્મક ચર્ચા પર આધાર રાખે. એ વિજ્ઞાનને દુનિયા વિશે વિશ્વસનીય જ્ઞાન મેળવવાનું શ્રેષ્ઠ સાધન ગણે છે અને માનવતાવાદને એક નૈતિક માળખું પૂરું પાડતું બળ ગણે છે, જેનો અંતિમ ધ્યેય બધા સંવેદનશીલ જીવોના દુઃખને ઘટાડવાનો અને સુખાકારીને વધારવાનો છે.
તો આટલી બધી માહિતી અને આંકડા પછી જો આપણે આ પુસ્તકમાંથી મુખ્ય સંદેશ તારવવા હોય તો એ કયા કયા હોઈ શકે આમ ટૂંકમાં?
મને લાગે છે કે પહેલો અને સૌથી મોટો સંદેશ તો એ જ છે, પ્રગતિ એ કોઈ કલ્પના નથી પણ એક વાસ્તવિકતા છે. રોજબરોજના સમાચારોની નકારાત્મક હેડલાઇન્સથી ઉપર ઉઠીને લાંબા ગાળાના ડેટા જોવાની જરૂર છે. આ સમજ આપણને વર્તમાન પડકારોનો સામનો કરવા માટે એક મજબૂત પાયો આપે છે, હતાશ થવાને બદલે.
બરાબર, બીજો સંદેશ શું કહી શકાય?
બીજો, જ્ઞાન, તર્ક અને માનવતાવાદનું જે મહત્ત્વ છે એ. આ કોઈ જૂના જમાનાના પુસ્તકોની વાતો નથી પણ આધુનિક પ્રગતિના એન્જિન છે. શિક્ષણ, વૈજ્ઞાનિક અભિગમ અને બીજા મનુષ્યની ભલાઈનો વિચાર, આ મૂલ્યોને આપણે જાળવી રાખવા પડશે અને એને પ્રોત્સાહન આપવું પડશે. જેમ કે આપણા બાળકોને પ્રશ્નો પૂછતા, પુરાવા માંગતા શીખવવું, એ આનો જ એક ભાગ છે.
ત્રીજો મુદ્દો મને પેલો નેગેટિવિટી બાયસવાળો લાગ્યો. આપણે સ્વાભાવિક રીતે ખરાબ સમાચારો પર વધુ ધ્યાન આપીએ છીએ.
એકદમ સાચું, આપણું મગજ જેવું છે અને ઘણીવાર મીડિયા પણ સનસનાટી પર વધુ ફોકસ કરે છે. આ પુસ્તક આપણને યાદ દેવડાવે છે કે ભાઈ, સંતુલિત ચિત્ર મેળવવા માટે ડેટા અને તથ્યો પર પણ નજર નાખો. દરેક નેગેટિવ સ્ટોરી પાછળ લાખો લોકોનું સામાન્ય સુધરતું જીવન ચાલતું હોય છે, એટલે મીડિયાના વધુ જાગૃત ગ્રાહક બનવાની જરૂર છે.
અને ચોથો, જે મને વ્યક્તિગત રીતે ખૂબ ગમ્યો, સમસ્યાઓ ભલે ગંભીર હોય પણ તે ઉકેલી ન શકાય તેવી નથી.
હા, આ ખૂબ જ આશા જગાવતો સંદેશ છે. પિંકર એમ નથી કહેતા કે ચિંતા કરવાની જરૂર નથી. ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યાઓ વાસ્તવિક અને ગંભીર છે, પણ ઇતિહાસ બતાવે છે કે માનવ બુદ્ધિ, વિજ્ઞાન અને સહકારથી આપણે મોટા મોટા પડકારોનો સામનો કર્યો છે અને કરી શકીએ છીએ. નિરાશ થઈને હાથ જોડીને બેસી જવાને બદલે ઉકેલ શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, એક્શન લેવી જોઈએ.
અને છેલ્લો, પાંચમો સંદેશ કદાચ એ છે કે માનવતાવાદને આપણો નૈતિક આધાર બનાવી શકીએ.
બિલકુલ, કોઈ ધર્મ કે રાષ્ટ્રના વાળાથી ઉપર ઉઠીને બધા મનુષ્યો અને કદાચ અન્ય સંવેદનશીલ જીવો પણ નું દુઃખ ઘટાડવું અને એમની સુખાકારી વધારવી, આ એક સાર્વત્રિક નૈતિક ધ્યેય બની શકે છે. જાહેર આરોગ્ય, શિક્ષણ, માનવ અધિકાર જેવા ક્ષેત્રોમાં કામ કરવા માટે આ એક બહુ મજબૂત, બિનસાંપ્રદાયિક પ્રેરણા પૂરી પાડે છે. પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય એવા છે, જાણે સૂત્ર જેવા.
હા, જેમ કે પહેલી વાત મને બહુ ગમી કે સમાચાર હંમેશા બનેલી ઘટના વિશે હોય છે, નહીં બનેલી સારી ઘટના વિશે નહીં. એટલે કે કોઈ પત્રકાર ટીવી પર આવીને એમ નથી કહેતો કે હું એવા શહેરમાંથી રિપોર્ટિંગ કરી રહી છું જ્યાં આજે એક પણ ખૂન થયું નથી, કે આજે લાખો બાળકોને રસી મળી ગઈ અને તેઓ ગંભીર બીમારીથી બચી ગયા.
બરાબર, એટલે સારી બાબતો ઘણીવાર ચૂપચાપ ધીમે ધીમે બનતી રહે છે અને એ સમાચાર બનતી નથી, એટલે આપણને લાગે છે કે કશું સારું થતું જ નથી.
બીજો એક વિચાર જે ધ્યાનમાં રાખવા જેવો છે, પ્રગતિ આપોઆપ નથી થતી, તે માનવ પ્રયત્નનું પરિણામ છે. જે સમસ્યાઓ ઉકેલવા માટે તર્કનો ઉપયોગ કરે છે એ આપમેળે ચાલુ રહેશે એવી કોઈ ગેરંટી નથી. એટલે જે જ્ઞાનના સિદ્ધાંતો છે, જે સંસ્થાઓ છે, લોકશાહી, વિજ્ઞાન, એમને આપણે સમજવા, જાળવવા અને જરૂર પડે તો બચાવવા પણ પડશે.
હા, આ આપણી સામૂહિક જવાબદારી પર ભાર મૂકે છે. અને માનવતાવાદ વિશે પહેલો વિચાર, માનવતાવાદનો અંતિમ નૈતિક હેતુ સંવેદનશીલ જીવોના દુઃખને ઘટાડવાનો અને તેમની સુખાકારીને વધારવાનો છે. તેનાથી મોટો કોઈ હેતુ નથી. આ આજના જમાના માટે એક શક્તિશાળી, બિનસાંપ્રદાયિક નૈતિક માળખું આપે છે. આપણા નિર્ણયો આ કસોટી પર ખરા ઉતરે છે કે નહીં એ જોવાનું.
અને પેલો પર્યાવરણવાળો મુદ્દો પણ યાદ રહી જાય એવો છે, પ્રદૂષણનો સામનો વપરાશ સામે બૂમો પાડીને નહીં પણ તેને સ્વચ્છ બનાવીને કરવો જોઈએ. એટલે કે ટેકનોલોજી અને નવીનતામાં ઉકેલ શોધવો, આ એક રચનાત્મક અભિગમ છે. આ બધી ચર્ચા સાંભળીને એવું લાગે છે કે આ પુસ્તક ખાલી બૌદ્ધિક ચર્ચા માટે નથી પણ એના વિચારો આપણા રોજિંદા જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ શકે છે. કઈ રીતે આપણે આમાંથી શું શીખી શકીએ આપણા જીવન માટે?
ચોક્કસપણે. પહેલો તો મને લાગે છે કે એ હેડલાઇન એન્ઝાયટી, એટલે કે સમાચારો જોઈને થતી સતત ચિંતા ઘટાડવામાં મદદ કરી શકે છે. જ્યારે પણ ટીવી પર કે સોશિયલ મીડિયા પર સતત ખરાબ સમાચારોનો મારો ચાલે ત્યારે એક ઊંડો શ્વાસ લઈને યાદ રાખવું કે આ આખું ચિત્ર નથી. લાંબા ગાળાના ટ્રેન્ડ્સ જોવા, અવર વર્લ્ડ ઇન ડેટા જેવી વેબસાઇટ તપાસવી, એનાથી થોડું સંતુલન મળે છે. ઘટનાઓ કરતાં વલણો વધુ મહત્વના છે.
બીજું, આપણે કદાચ વધુ પુરાવા આધારિત નિર્ણયો લેતા શીખી શકીએ. કોઈ વોટ્સએપ ફોરવર્ડ આવે કે કોઈ નેતા કંઈક દાવો કરે તો તરત માની લેવાને બદલે સવાલ પૂછવો કે આ વાતનો આધાર શું છે, ડેટા શું કહે છે. આપણા પોતાના સ્વાસ્થ્યના નિર્ણયો હોય, પૈસા રોકવાની વાત હોય કે પછી મત આપવાનો નિર્ણય હોય, બધે આ વિવેચનાત્મક અભિગમ કામ લાગે.
ત્રીજું, આપણા પોતાના નકારાત્મક પૂર્વગ્રહ વિશે વધુ જાગૃત થવું. એ સ્વીકારવું કે હા, આપણું ધ્યાન ખરાબ વસ્તુઓ પર જલ્દી જાય છે, એટલે જ્યારે આપણને બધું જ ખરાબ લાગવા માંડે ત્યારે સભાનપણે થોડું થોભીને સારી બાબતો, પ્રગતિના ઉદાહરણો શોધવાનો પ્રયત્ન કરવો. કદાચ રોજ કંઈક સારું બન્યું હોય એની નોંધ લેવી.
અને કદાચ છેલ્લે, આપણે પ્રગતિને સક્રિય રીતે ટેકો આપી શકીએ.
હા, બરાબર. જે સંસ્થાઓ, વિચારો અને લોકો વૈજ્ઞાનિક સંશોધનને, સારા શિક્ષણને, જાહેર આરોગ્યને, લોકશાહી મૂલ્યોને, આંતરરાષ્ટ્રીય સહકારને કે પછી અસરકારક રીતે કામ કરતી ચેરિટી સંસ્થાઓને પ્રોત્સાહન આપે છે, એમને ઓળખવા અને આપણી યથાશક્તિ મુજબ ટેકો આપવો. પછી એ સમયનો હોય, પૈસાનો હોય કે ફક્ત જાગૃતિ ફેલાવવાનો હોય.
અને હા, પેલી સમસ્યા નિવારણ માનસિકતા કેળવવી. કોઈ મુશ્કેલી આવે તો હારી જવાને બદલે, ઓકે, આ પ્રોબ્લેમ છે, હવે આનો ઉકેલ શું હોઈ શકે, આપણે શું કરી શકીએ, એ દિશામાં વિચારવું. ભલે તે અંગત જીવનની નાની સમસ્યા હોય કે સમાજનો મોટો પડકાર, આજના આખા વિશ્લેષણ પછી મારા મનમાં જે એક વાત સૌથી વધુ સ્પર્શી ગઈ છે તે એ છે કે આપણે ઘણીવાર આપણી આસપાસ જે કંઈ સારું છે તેને કેટલી સહજતાથી લઈ લઈએ છીએ. સુરક્ષા, રસીઓ, ભણવાની તક, વીજળી, સ્વચ્છ પાણી, જે વસ્તુઓ માટે આપણા દાદા દાદી કે એમના પણ વડીલો કદાચ તરસતા હતા, તે આજે આપણને મળવું જ જોઈએ એવું લાગે છે. પિંકરના આંકડા એ સહજ લાગતી બાબતો પાછળના વર્ષોના માનવ પ્રયત્નો, સંઘર્ષ અને પ્રગતિની યાદ અપાવે છે. એના માટે ક્યાંક ને ક્યાંક કૃતજ્ઞતાનો ભાવ જાગે છે.
અને મારા માટે મુખ્ય બોધપાઠ એ છે કે પ્રગતિ એ કોઈ અંતિમ મુકામ નથી, પણ એક સતત ચાલતી નાજુક પ્રક્રિયા છે જેને જાળવવી પડે છે, જેને પોષવી પડે છે. તર્ક અને વિજ્ઞાનનો ઉપયોગ કરીને સમસ્યાઓ ઉકેલવાની આપણી ક્ષમતા પર વિશ્વાસ રાખવો જરૂરી છે, પણ સાથે સાથે એ પણ યાદ રાખવું કે આ ક્ષમતાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાની ફરજ પણ આપણી જ છે. નિષ્ક્રિય બેસી રહેવાથી પ્રગતિ ટકશે નહીં. આ પુસ્તક એક બૌદ્ધિક સાધન જેવું છે જે આપણને થોડા વધુ આશાવાદી પણ સાથે સાથે વધુ વાસ્તવિક અને વધુ સક્રિય નાગરિક બનવામાં મદદ કરી શકે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.